આત્મસુખ પણ શરીરમાંથી જ ભોગવવાનું છે. આત્માને જાણી લીધા પછી અને વિષય વાસનાઓનું સુખ પણ શરીર ઇન્દ્રિયો દ્વારા શરીરને જ ભોગવવાનું છે, શરીરમાં જ ભોગવવાનું છે. પણ કે કૂચા કરણી સંસારમાં જ્યારે આ શરીરમાં સૂક્ષ્મ એવી પવિત્ર ચેતના પરમાત્માની મારામાં બેઠી છે અને એ જ મારું સ્વરૂપ છે અને એનો જ આનંદ મળતો થઈ ગયો, એ જ અમૃત પ્રાપ્ત થવા લાગ્યું, પછી આ શરીરના બીજા ભોગો નિરસ થઈ જશે. કૂચા કરણી સંસારમાં અને બસ એ વૃત્તિઓ સ્થિર થઈને શાંતિ લાવો. પોતાના અંતઃકરણની અંદર, પોતાના હૃદયની અંદર શાંતિ આપોઆપ આવવા માંડશે, બેસી જશે. પણ ક્યારે? અતોલ ગોવર્ધન તોળ્યો શબ્દ ગોવાળીએ ટેક કરી, ત્યારે શબ્દથી સમાઈ ગયા પોતાના સ્વરૂપમાં અને જીવનને વાસનાઓના ખાડામાંથી ઉઠાવીને બહાર કરી અને અને એને ઉઠાવી લીધું અને ઉર્ધ્વમુખી બનાવ્યું. આમ ઉર્ધ્વમુખી બનેલું, પતનના માર્ગેથી બહાર નીકળીને જેને સદગતિ મળવાની છે, જેને પોતાના જીવનની અંદર સાત્વિકતાની ઊંચાઈ મળવાની છે, અને એ ઊંચાઈને લક્ષ્યમાં રાખીને કહ્યું પદ્મ આસન બેઠા, પવિત્ર આસન, શુદ્ધ આસન, કમળની અંદર સુવાસ છે, સુવાસ દરેકને ગમે છે. જ્યારે પણ આપણી જાતમાં સંયમ આવે ને, એની સાત્વિકતાની સુવાસ આપોઆપ પ્રસરવાની છે કમળના ફૂલમાં. ભજનની અંતર્મુખતા આવશે ને, એટલે આપોઆપ જીવનની અંદર કમળના રંગની જેમ સૌંદર્ય પણ આપોઆપ આવવાનું, ખીલી ઉઠવાનું. અને જેમ જેમ ભગવદ્ ભજનની અંદર અને અંતર્મુખતામાં આગળ વધશે ને, એમ પવિત્રતા પણ આવતી જશે. જેમ કમળનું પુષ્પ પ્રભુને સમર્પિત કરીએ છીએ, એમ ઉપાસનાથી અંતર્મુખતાથી પવિત્ર થયેલું એ આ જીવન ભગવત ચરણે આપોઆપ પહોંચી જશે, કારણ એમાં પવિત્રતા છે. પદ્મ આસન રહીએ, કોઈ પણ રીતે આપણી વૃત્તિઓને પદ્મ કમળની જેમ એક સ્થિર જગ્યાએ સ્થાપો, કે ક્યારેય પણ ઉછળીને ચંચળ બનીને ક્યાંય ભોગો કે વાસનાઓ તરફ ન જાય. મનને આસન ઉપર બેસાડવાનું છે, મનને સ્થિર કરવાનું છે. એ તો આવા સિદ્ધ મહાપુરુષો જય મહારાજ જેને મળે એને જ એ આપે ને એની જ પ્રાપ્ત થાય, બધા એને નથી મળે. બાકી જેમ કાલે આપણે જોયું, મન પવન તણા જેને તોલ, જે ન પકડી શકાય મન પકડી શકાય છે, અવાનું અવાનું પોટલું બાંધી શકાય છે, કે જે ન પકડી શકાય એને મહારાજે પકડ્યું છે, અને એ સામર્થ્ય છે, એ સિદ્ધિ છે. સાધન સિદ્ધિ રામ પદ નેહુ મોહી લખી પરત ભરત મત એવું. આ બધા સાધનોની ઉપાસના થઈ એ કેવી રીતે ફળીભૂત થઈ કહેવાય? કે જ્યારે ભગવાનના ચરણમાં અનુરાગ થાય, શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થાય, જાણે કે ભરતના જીવનનો મંત્ર બની ગયો છે. પોતાનું મન, પોતાના વિચારો, પોતાની વૃત્તિઓ માત્ર ભગવાનની અંદર એવી પરોવી દીધી છે કે ભરતને બીજું કાંઈ દેખાતું નથી, માત્ર આત્મારામ. એમ સાધક પોતાના સ્વસ્વરૂપમાં નિરત થઈ જાય, સતત એનું જ ચિંતન, એનું જ ગાન, એનું જ સ્મરણ, એની જ વાતો, આખરે ભરતની જેવી વૃત્તિઓ થાય. જગ જપે રામ, રામ જપે જે. જે ભગવાનનું સ્મરણ આખું જગત કરે એ ભગવાન ભક્ત એવા ભરતના ગુણ ગાતા. જીવનને એવું પવિત્ર બનાવીએ પદ્મ આસન રહીને, કે એ આપોઆપ ભગવદ ચરણની અંદર પહોંચી જાય. ભરતજીની માફ ગોહરાજ નિષાદ હરિજન, હરિજનનો રાજા, પણ હૃદયની અંદર રામ બેઠો, પવિત્રતા આવી તો રામ રાજ્યાભિષેકના દરબારની અંદર છેક સુધી પહોંચી ગયો. આ છે વૃત્તિઓ સ્થિર અને શાંત. પદ્મ આસન બેઠાનો અર્થ એટલો જ કે આપણી મનોવૃત્તિ એવી શાંત અને સ્થિર થઈ જાય ભજનની અંદર, ભગવાનની અંદર, કે જાણે કમળના ફૂલની માફક. ફૂલ કેવું હળવું, આટલું બધું સરસ હોય છે, કોઈ દિવસ માણસની જેમ ભારે થયું? માણસને ભારે થતા વાર નથી લાગતી. થોડીક સુવાસ આવી ગઈ, થોડુંક સામર્થ્ય આવી ગયું, થોડો દેખાવડો થઈ ગયો, એટલે આપોઆપ ભારે થઈ જાય. પણ કમલવત રહીએ અને પદ્મ આસન બેઠાનો અર્થ, એનો અર્થ છે કે ગમે એટલું સામર્થ્ય મળે, સંપન્નતા મળે અને ગમે એટલી સિદ્ધિ મળે, તો પણ એ કમળના ફૂલની માફક હળવું પવિત્ર, કેમ કે છે ને અલકા ફૂલ જેવા, એમ આપણી જાતને અહંકારથી કે કોઈ પણ વૃત્તિના ભાવથી એમાં વજન નહીં વધવા દેવાનું. ભગવાન કૃષ્ણ આટલી સંપન્નતા હોવા છતાં, આટલું સામર્થ્ય હતું, આટલું દૈવત ને કૌવત હતું, છતાં પતરાળા ઉઠાવે, રથ હાંકે, પાર્વતીને દ્રુપદીને વાગ્યું હોય તો પાટો બાંધી આપે, અર્જુનનો રથ હાંકે, સામર્થ્ય એટલું ઊંચામાં ઊંચું હતું, છતાંય નાનામાં નાનું કામ કરવાની અંદર સહેજ પણ નાને મોટા નહીં, નાનમ નહીં. એનું નામ છે પદ્મ આસન. પોતાના જીવનની અંદર સ્થિરતા, ગંભીરતા, ક્યાંય અવિવેક નહીં, ક્યાંય કોઈના પ્રત્યે સહેજ પણ તોછડાઈ નહીં, એનું નામ છે મન આસન હરદે ધરી પદ્મ આસન બેઠા. જેમ જેમ સામર્થ્ય આવે ને, સંપન્નતા આવે ને, તેમ તેમ વૃક્ષની માફક ઝૂકી જતા આવડવું જોઈએ. નમ્રતા, નમ્રા ભવંતિ તરવો ફલા આગમ. વૃક્ષ ઉપર ફળ આવે ને, ખૂબ લદાય ને, ત્યારે આમ નીચે ઝૂકી જાય. એમ માણસની પાસે કોઈ પણ જાતની સિદ્ધિ આવે, સંપન્નતા આવે ને, તો અહંકારથી અધ્ધર થયા વગર એને ઝૂકે, ત્યારે એ પદ્મ આસન બેઠા કહેવાય. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આપણને ચંચળ ન કરી દેવી જોઈએ, બસ આટલું જ સમજવાનું. કોઈ પણ અવસ્થા ગમે તેવી સામર્થ્યવાળી હોય, ચાકચિક્યવાળી હોય, પણ આપણને ડગાવી ન શકે એટલી સ્થિરતા એનામાં હોય. મનનું આસન જે એક વાર ગુરુ મહારાજે આપી દીધું, આની પર બેસી જા અને જેમ ગોવર્ધનને ઉઠાવી લીધો, કેવો વજનદાર, કેટલો વિશાળ, પણ ઠાકોરજી એને ટચલી આંખે આ આંગળીએ ઉઠાવી લીધો અને બધાને કહ્યું તમે ટેકા રાખજો, લાકડીઓના ટેકા આપજો. એમ આત્મારૂપી કૃષ્ણ અને આત્મારૂપી રામ આખા જીવનના આ શરીરના ગોવર્ધનને ઉઠાવી લે. શરીર તો જડ છે, એને ઉઠાવનારા જોઈશે. અત્યારે કોઈ ઉઠાવનારું જોઈએ છે? એ કોણે ઉઠાવ્યું? પેલા તો ચાર જણા ઉઠે, ઉઠાવે તો થોડી થોડી વાર બદલાય કે થાક્યા, ખભો દુખ્યો. પણ આ કેટલા વર્ષો સુધી ઉઠાઈએ, ઉઠાયેલું ફરે છે, કોઈ દાડો થાક્યો અંદર વાળો? આ તો લઘુવર્ધન તોડ્યો. સહેજે થાક ના લાગે, સહેજે ભાર ના લાગે, એવા આ શરીર ગોવર્ધનને આમ સહજની અંદર તોડી ઉઠાવી લીધું. એનું ઉર્ધ્વગતિ એમ મન આસનથી પોતાના હૃદયની અંદર સ્થિર થઈને એવા બેસીએ કે આપોઆપ વૃત્તિઓ ઠાકોરજીની ઠાકોરજી જેમ ગોવર્ધનને ઉઠાવે એમ આપણી વૃત્તિઓ આત્માના બળ વડે સાહજિકતાથી ઉર્ધ્વમુખી બની જાય, સાહજિકતાથી. બાકી એમને મહેનત કરો છે, એક પથરો ઉઠાવવો હોય તો 25 માણસ જોઈશે એને હલાવવા માટે, ખસેડવા માટે. પણ ભગવાન ઠાકોર આખો ગોવર્ધન ઉપાડી લે એને કોઈ થાક ના લાગે. એમ આપણા જીવનને પણ જો દુનિયાવી વૃત્તિઓથી ઉઠાવવા જઈશું તો બહુ ભારે ખમ થઈ પડશે. કેમ કરીએ, જીવનમાં નથી પોસાતું, નથી સમજાતું, એમ અનેક મૂંઝવણો આપણા મગજમાં, આપણા જીવનમાં આવતી જ હોય. પણ એ બધાથી બોજરૂપ થયેલું જીવન ભગવદ ભજનમાં લગાડી દો છે. એકાગ્રતાથી બેસો, નામ સંકીર્તન કરો, ધ્યાન કરો, સત્સંગ કરો. જ્યાં સુધી એ સમયની અંદર બેઠેલા હશો એ ક્રિયામાં, ત્યાં સુધી તમારું શરીર, તમારી જાત તમને બિલકુલ અરે કશું નથી, આનંદ આવ્યો, કોઈ ઉપાધિ નથી, કોઈ દુઃખ નથી. બસ સામર્થ્ય એ છે ભજનમાં, સાધન. અને સાધન તમારા જીવનને સાહજિક શાંતિ આપી દેશે અને આ બોજમાંથી તમને બહાર કાઢી નાખશે. ગિરિરાજની માફક ભગવાન કૃષ્ણ અંદર બેઠેલો છે, હરિ હૃદયમાં બેઠેલો છે. મન આસન હૃદય ધરી, અને એટલે મનને એ હૃદયની અંદર બેસાડો ભગવાનની પાસે. અને ભગવાનની પાસે બેઠા પછી આગળની પ્રક્રિયા યોગની પ્રક્રિયા આપી છે અહીંયા જય મહારાજે. મહારાજ તો સિદ્ધ સ્વયં દત્તાત્રેય ભગવાન હતા, જેની પાસે શક્તિની ઉપાસના, જેની પાસે યોગ વિદ્યા પોતાના હસ્તગત હસ્તામલકવત હતી. હાથના આમળાની માફક એને જોવું હોય તરત બંને આંખે જોઈ શકીએ ને, એમ એ સામર્થ્ય જય મહારાજના જીવનમાં તો અનંત કોટી યુગથી હતું અને છે. તો એમાં એ યોગ વિદ્યાની અંદર આગળ વધતા ષડચક્ર ભેદન, પણ તે પહેલા એના અષ્ટાંગ આઠે અંગ એ પણ બતાવે. એ આઠે આઠ અંગ યોગના, ધ્યાન, ધારણા, સમાધિ, એ ચાર પછીના છે. પણ જે પહેલા જે છે પૂર્વ, એ આસન છે. અને એ પ્રકારના જે એના ચારે સાધનો, યમ, નિયમ, પ્રાણાયામ, એટલે નિયમ એટલે આપણી જાતનો સંયમ, આપણે પાળવાના નિયમો, નીતિ નિયમો, કે એનાથી જીવન બહાર ન જવું જોઈએ. અને જે સંયમ, યમ અને નિયમ જે છે એની અંદર પહેલો પ્રવેશ થાય, કે ભગવાને જેમ છઠ્ઠા અધ્યાયની અંદર કહ્યું કે જેને આત્માનુભૂતિ કરવી છે, જેને આત્મદર્શન કરવા છે, એને પહેલો આત્મસંયમ કરવો પડશે. અને આત્મસંયમ કરવા માટે શરીરની, મનની, ઇન્દ્રિયોની ચંચળતા શાંત કરવી પડે. સમ્યગ વ્યવસ્થિતો હિસા. અને એથી આગળ વધીને કહ્યું, જે કઈ ક્રિયાઓ છે ને એ સહજિક હોવી જોઈએ, ક્યારે પણ એની અંદર આત્યંતિકતા ક્યાંય ન હોવી જોઈએ. ઊંઘવું, સૂવું, ખાવું, પીવું, બોલવું, બધું જ સમધારણ, અતિ પણ નહીં છે, ઓછું પણ નહીં. આ છે સ્થિરતા માટેના યમ નિયમ. એ યમ નિયમને જેટલા પાળીશું એટલું શરીર આપણને સાથ આપશે. પણ ખાવા પીવામાં બેકાવી દીધેલું શરીર હોય તો ક્યારેક વાયુ થઈ જાય, ક્યારેક કફ થઈ જાય, અને શાંત બેઠા હોય ને ખાંસી આવવા માંડે, તમે ધ્યાનમાં બેસી જ ન શકો. અને ત્યાં કોઈક સંયમ